સંવત 1876ના માક્ષર સુધી સપ્તમીને દિવસે શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. પહેલો પ્રશ્ન મહારાજે અહીંયા કર્યો, પરસ્પર જે ભગવાનના ભક્ત હોય તેને એકબીજાની ઈર્ષા ન કરવી. એટલે પ્રથમ વાલા ભક્તો, આપણે અહીંયા ઈર્ષાનું સ્વરૂપ શું એ પહેલા સમજીએ, ઈર્ષા કોણે કહેવાય. ત્યારે મહારાજે ગરડા પ્રથમના 71મા વચનામૃતમાં આ ઈર્ષા શબ્દનો મહારાજે વ્યાખ્યા કરી છે, ઈર્ષા કોણે કહેવાય. ત્યારે માત્રે ધાધલે પ્રશ્ન પૂછ્યો છે, ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેને તેથી ન ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, તે ઈર્ષાનું લક્ષણ છે. ઈર્ષા કોણે કીધી આ વસ્તુને આપણે સમજીએ. ઈર્ષા કીધી કે ભગવાનનો ભક્ત હોય અને એના કોઈના પ્રત્યે આપણને ઈર્ષા થઈ હોય, પછી એનું સારું થાય ને આપણાથી ખમાય નહીં. આપણે તો કર્યું જ નથી, આપણે તો સારું કર્યું નથી, સંકલ્પે ન કરીએ, પણ કદાચ કોઈએ દ્વારા કંઈ એનું સારું થયું હોય ને તોય આપણને એ ખમાય નહીં, અને જો એનું ભૂંડું થાય તો આપણે અતિ રાજી થઈએ કે હાશ, કોઈ જતો હોય ને એક્સિડન્ટ થાય ને એટલે આપણને થાય હાશ સારું થયું અને એ જ થવાનું હતું. આ શું કહેવાય? ઈર્ષા. એનું ભૂંડું થાય એમાં આપણે રાજી થઈએ, એનું રૂડું આપણે જ કરવું જ નથી એમાં તો માથે ક્યાં જવાબદારી છે, પણ કોઈનું થતું હોય એ પણ સહન થતું નથી. એટલે મહારાજ કે આ ઈર્ષાનું સ્વરૂપ વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું કે એનું રૂડું થતું હોય એ આપણે જોઈ શકતા નથી અને એનું ભૂંડું થાય ત્યારે આપણે રાજી થઈએ છીએ, તે ઈર્ષાનું લક્ષણ છે. અને આના માટે મહારાજે હવે પરસ્પર કીધું કે ભગવાનના ભક્તે પરસ્પર ઈર્ષા વાળા ભક્તો, આ પણ એક બહુ મહત્વનું વચનામૃત છે. સત્સંગની અંદર આપણે ઘણી વખત ભક્તોનો દ્રોહ થઈ જાય છે, ભક્ત નહીં સંતોનો, ભગવાનના ભક્તોનો, મુક્તનો અને ભગવાનનો પણ ઘણી વખત. ઈર્ષા એક એવું દૂષણ છે કે જે અંતરશત્રુ એવું છે કે જેને માધ્યમે કરીને જાણે અજાણે જીવાત્માને કરવું ન હોય ને તો પણ આ રાગદ્વેષ એને એવો દ્રોહ કરાવી દે છે કે જે જીવાત્માને મહાપાપનું ભાગીદારી બનાવે છે. એટલા માટે સાવધાન થઈને આ વચનામૃત આપણે સમજીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. અને ત્યારે આનંદાનંદ સ્વામીએ તો મહારાજને બોલ્યા છે, આનંદ સ્વામીએ કીધું કે જે હકીકત હતી, મહારાજ ઈર્ષા તો રહે છે, આમાં કંઈ તમે ડાપણ આપણે ઉપદેશ આપશો ને ઈર્ષા મટી જશે એવું નથી, અમારા સ્વભાવ થઈ ગયા છે, ઈર્ષા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા જો કરવી હોય તો કેવી કરવી? જો કરવી જ હોય, જો તમને સ્વભાવ જ થઈ હોય, ઈર્ષા તો રહે જ તમને, ભાઈ કોકનું સારું થતું હોય તો આપણને આને અમારા કરતા. આપણે ઘણી વખત આવા નાના કમ્પેરિઝન કરીએ છીએ કે અમે મહેનત કરીએ છીએ ને અમને આ નથી મળતું ને એને ક્યાંથી મળ્યું, આવું કમ્પેરિઝન સહજ આપણને થાય છે કે આપણે એના કરતા જ મારી મહેનત વધારે છે તો એને ક્યાંથી મળ્યું, આવી સહજ કમ્પેરિઝન, પણ એ કમ્પેરિઝન ઈર્ષાની અંદર પરિણામે છે. એટલે એમને કીધું આનંદાનંદ સ્વામીએ કે ભાઈ આવી ઈર્ષા તો મહારાજ ઘણી વખત પ્રકૃતિનો સ્વભાવ છે તો રે, તો મહારાજ કીધું જો રે તો એને કેવી ઢાળી દેવી, એને ઈર્ષા કદાચ તમે એને દામી ન શકો તો ઢાળી તો શકો, એનું સ્વરૂપ તો બદલી શકો, તો કેવી કરવી? તો મહારાજે બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ એક સમયે, મહારાજે અહીંયા દ્રષ્ટાંત લીધું ભાગવતજીનું, જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા અને તે લક્ષ્મીનારાયણની આગળ તુમરુએ ગાન કર્યું. નારદજી અને તુમરુ એ લક્ષ્મીનારાયણને વૈકુંઠની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ ત્યાં બિરાજતા હતા અને એમની સન્મુખ જઈ એમના દર્શને ગયા અને ત્યાં તુમરુએ ગાન વિદ્યા, પોતાની જે સંગીતની વિદ્યા હતી એનું ત્યાં દર્શન પ્રદર્શન કરી અને એમને ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેઉ પ્રસન્ન થઈને તુમરુ ઉપર પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. તુમરુને એમના ગાન વિદ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાને એમને પોતાના વસ્ત્ર અલંકાર ઇત્યાદિ આપ્યું. ત્યારે નારદજીને તુમરુ ઉપર ઈર્ષા આવી, જે હું તો તુમરુ જેવી જ્ઞાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. એટલે ઈર્ષા કેવી આવી કે જો એને, મહારાજે કીધું ઈર્ષા જો કરવી જોઈએ તો સારામાં ઈર્ષા કરવી, કે જેમ એને આ સારું કર્યું છે એમ હું પણ એનાથી વધારે સારું કરી જોઉં, પણ એનું ભૂંડું થાય એવો સંકલ્પ કરવો નહીં. એનો સારો ગુણ હોય તો હું પણ એનાથી વધારે. આમાં ઘણી વખત કમ્પેરિઝન કરો ને તો ખોટામાં ન કરો, કોઈએ હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે કમ્પેરિઝન કરવું તો એવું કમ્પેરિઝન કરવું કે આ પાંચ માળા કરે છે તો હું 11 કરીશ, પણ એવું કે આ બે બાટલી પીવે છે તો હું 4 પીશ, એવું કમ્પેરિઝન કરાય નહીં. આ અવિવેક છે, આ મર્યાદાની બહાર છે અને અધર્મ છે. એટલે એવી ઈર્ષા ના કરવી કે ખોટામાં હુંસાતુસી થાય, કે કોઈ ખોટું અધર્મનું કામ કર્યું એટલે હું 4 ગણું અધર્મનું કામ કરીશ, એવી ઈર્ષા રાખીને એવું કમ્પેરિઝન કરાય. સારુંનું કમ્પેરિઝન કરો કે એને સારું કામ કર્યું છે, ભગવાન એને સારું એનું ભલું કરે, પણ હું પણ એવી ગુણ શીખું ને હું પણ એવી વિદ્યા અથવા તો એવું મારી શક્તિ થાય કે હું એનાથી વધારે સારું કામ કરી શકું. એટલે મહારાજે અહીંયા દ્રષ્ટાંત નારદજીનું આપ્યું અને નારદજીને મનમાં સંકલ્પ થયો કે હું પણ તુમરું જેવી જ્ઞાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી જ્ઞાન વિદ્યા શીખવા અને ભગવાનની આગળ ગાવતા હતા ત્યારે ભગવાને કહ્યું, તમને તુમરું જેવા ગાવતા આવડતું નથી. ભગવાન પરીક્ષા કરે ને ત્યારે કેવી કઠણ કરે કે નારદજીએ શીખ્યા અને ભગવાન આગળ એમને ગાન વિદ્યા પ્રસ્તુત કરી, પણ ભગવાન એનાથી પ્રસન્ન થયા નહીં, કીધું તમને તુમરું જેવી આવડતી નથી. જ્યાં ઈર્ષાનો ભાવ હતો ને, ઈર્ષા ટાળવા માટે, આ મૂળ તો ઈર્ષા ટાળવા માટે મહારાજ કીધું કે તમને તુમરું જે, નહીં તો કમ્પેરિઝન કરવામાં બીજા ઘણા બધા સારા કદાચ કીર્તનકારો ભગવાનની સન્મુખ હશે ને ખુદ વિદ્યાના દેવી સરસ્વતીજીની સ્તુતિ કરતા હોય, તો પણ મહારાજે તુમરૂનું જ નામ લીધું. મહારાજે ભગવાને કીધું તુમડુંનું નામ લીધું, તમને તુમડું જેવી આવડતી નથી. એટલે નારદજીને કીધું તમને તુમડું જેવી ગાતા આવડતું નથી. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને જ્ઞાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હતા. પછી નારદજીએ તપ કર્યું, શિવની પ્રસન્નતા લીધી, એમનું વરદાન લીધું અને પછી જ્ઞાન વિદ્યા શીખી અને ફરી ભગવાન આગળ ગાવતા હવા તો પણ ભગવાને જ્ઞાન વિદ્યા ઉપર પ્રસન્ન થયા નહીં. મહારાજ કે હજુ પણ બરાબર નથી. પછી એવી રીતે 7 મન્વંતર સુધી જ્ઞાન વિદ્યા શીખ્યા. કેટલું શીખ્યા? 7 મન્વંતર, એટલે એક યુગ 432,000 નો કળિયુગ. ગણજો, 432,000 નો કળિયુગ, એનાથી ડબલ દ્વાપર યુગ એટલે 864,000, અને એનાથી એક ગણો વધારે એટલે કળિયુગથી બમણો 3 ગણો વધારે એ ત્રેતા યુગ એટલે 12,96,000 વર્ષ. કેટલા? 12 લાખ ને, અને એનાથી પણ એક ગણો વધારે એ સતયુગ એટલે 17,28,000 વર્ષ. આ 4 યુગની એક ચોકડી થાય એટલે 43,20,000 વર્ષની એક ચોકડી થાય. કેટલા વર્ષની? એ 43,20,000 વર્ષની એક ચોકડી, એટલે ચારે યુગની એક ચોકડી થાય. અને એવી 71 ચોકડી થાય ત્યારે એક મન્વંતર થાય, એટલે 30,67,20,000 કેટલા? એક મન્વંતર થયું. કેટલા? 30,67,20,000 વર્ષનું એક મન્વંતર થયું. અને એવા 7 મન્વંતર, કેટલી તપસ્યા કરી? આપણને એટલી કરવાની જો મળે તો આપણે એનું, આપણે તો ક્યારના મૂકી દઈએ, છેડો જ મૂકી દઈએ, શ્રદ્ધા મૂકી દઈએ. નારદજીએ 7 મન્વંતર સુધી જ્ઞાન વિદ્યા શીખ્યા અને ભગવાનની આગળ જ્ઞાન, તો પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. કેટલી આટલી મહેનત કર્યા છતાં, આટલો દાખલો કર્યા છતાં પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. પછી તો તુમરૂ પાસે જ્ઞાન વિદ્યા શીખી. છેવટે નારદજીએ શું કર્યું? તુમરૂ પાસે જેના થકી ઈર્ષા હતી એની પાસે જ જઈને જ્ઞાન વિદ્યા જ્યારે શીખી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારકામાં આવીને ગાવતા હતા ત્યારે કૃષ્ણ ભગવાને પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. એટલે ઈર્ષા રાખો તો મહારાજે કીધું કેવું દાસપણું રાખવું, ઈર્ષાનો અભાવ લઈ અને એનો ત્યાગ ન કરવો, પણ જેની પાસે જે ગુણ રહેલો છે એની પાસે સરળતાથી નમ્રતા જઈને શીખો તો એટલું એનું તો નહીં. તો સંકલ્પ કેવો હતો? ઈર્ષાનું સ્વરૂપ આગળ આપણે શું જોયું કે એનું ભૂંડું થાય એવો આપણે એમાં રાજી થઈએ છીએ. મહારાજ કે એવી સમજણ ન રાખવી, પણ જેના થકી જે ઈર્ષા થઈ હોય તો એની અંદર જે રહેલો ગુણ એ શીખવા એની પાસે પ્રયત્ન કરવો. અને એવી રીતે જ્યારે નારદજીએ કર્યું ત્યારે પણ ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર આપ્યા. ત્યારે નારદજી તુમરૂ સાથે લઈ ઈર્ષા મેલી. માટે ઈર્ષા કરવી તો કેવી કરવી? કે જેના ઉપર ઈર્ષા હોય, અહીંયા મહારાજ એનો સારાંશ આપે છે કે જેના ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થાય અને તે અને જે ઈર્ષા કરી ભગવાનનો ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષા તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવી. મહારાજ કહે છે પ્રથમના 71માં કે ભગવાનના ભક્તોનો ઉદ્રોત કદાચ પંચમહાપાપ થયા હશે ને તો એના પણ પ્રાયશ્ચિત શાસ્ત્રની અંદર બતાવ્યા છે. પ્રથમના 71માં મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું છે, આપણે વચનામૃત આવશે ત્યારે વિશ્લેષણ કરશું. પણ એમાં મહારાજ કીધું પંચમહાપાપ થયા હોય, બ્રહ્મત્યા ગૌહત્યા જેવા પાપ જો જીવાત્માથી થયા હોય તો એનું પ્રાયશ્ચિત પણ કદાચ શાસ્ત્રોમાં મળશે, પણ ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે એનું પ્રાયશ્ચિત ક્યારેય મળશે નહીં, એનાથી ક્યારેય ઉદ્ધાર નહીં થાય. માટે ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષા તો ભગવાનના ભક્તે સર્વ પ્રકારે ત્યાગ કરવા યોગ્ય છે. આપણે જીવનની અંદર વાલા ભક્તો આ સમજણ રાખવી જોઈએ. કોઈ ભક્ત કદાચ સારી સેવા કરતું હોય મંદિરની અંદર, સત્સંગની અંદર, કોઈ ઉત્સવ સમયની અંદર, તો આપણને એનાથી ઈર્ષા થાય કે આપણને એનાથી ન્યૂનપણું જણાતું હોય તો આપણે એની પાસે એના જેવા ગુણ શીખવા અને ગુણ શીખી અને પરમાત્માને પ્રસન્ન કરવાને અટલે સદમાર્ગની અંદર આપણે દાખલો કરવો, મંદિરની અંદર, સેવાની અંદર કે બીજી જે સ્થિતિ આપણી જેવી શક્તિ હોય એ પ્રમાણે આપણે એની અંદર વર્તવું. પણ એનો દ્રોહ થાય એવી રીતે તો ઈર્ષા ક્યારેય કરવી નહીં કે આ આગળ કેમ નીકળી ગયા, નાને કેમ કીધું. એટલે પરસ્પર એકબીજા પ્રત્યે આવો હેત પ્રેમ ભાવ રાખી અને સત્સંગની અંદર આગળ રહેવું, એવું વચનામૃતનો સાર છે. ઈદી વચનામૃત ગરડા પ્રથમનું ચોથું સહેજાન સ્વામી મહારાજની.